આજે આપણે જે કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ તે છે લોરેન ગ્રોફની નવલકથા મેટ્રિક્સ. અને ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી, આ વાત છે ઇતિહાસના એવા પાનાની જેને લગભગ ભૂંસી નાખવામાં આવ્યું હતું.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ 12મી સદીની એક રહસ્યમય કવયત્રી મેરી ડી ફ્રાન્સની. ઇતિહાસમાં એમના વિશે બહુ ઓછી માહિતી છે અને લેખિકા લોરેન ગ્રોફે આ ખાલી જગ્યાને પોતાની કલ્પનાશક્તિથી ભરી છે. અને કેવી અદ્ભુત રીતે ભરી છે!
હા, એમણે એક અસાધારણ નારીના સામ્રાજ્યની ગાથા રચી છે, પણ આ ગાથાની શરૂઆત કોઈ વિજયથી નથી થતી, ખરું ને?
બિલકુલ નહીં. આ ગાથાની શરૂઆત તો એક ભયંકર અપમાન અને દેશ નિકાલથી થાય છે. કલ્પના કરો, વર્ષ છે 1158. 17 વર્ષની એક યુવતી મેરી, એને ઇંગ્લેન્ડની રાણી એલિનોર ઓફ એક્વિટેનના ભવ્ય દરબારમાંથી હાંકી કાઢવામાં આવે છે.
એક મિનિટ, પણ શા માટે? 17 વર્ષની યુવતીએ ઊતું શું કર્યું હશે કે સીધી દેશનિકાલની સજા?
એ જ તો આ વાર્તાની સૌથી મોટી કરુણતા છે. એનું કારણ કોઈ ગુનો નહોતો, પણ એનું વ્યક્તિત્વ હતું. મતલબ, એને સમાજના માપદંડો પ્રમાણે અયોગ્ય ગણવામાં આવી. એ ખૂબ ઊંચી હતી, દેખાવે થોડી બેડોળ હતી, અને સૌથી મોટો અવગુણ શું તો કે એ અવિવાહ યોગ્ય હતી.
અચ્છા.
અને એ રાણી એલિનોરને મનોમન પૂજતી હતી, એક ઊંડો એક પક્ષીય પ્રેમભાવ રાખતી હતી. એટલે આ તિરસ્કાર એના માટે તલવારના ઘા કરતા પણ વધારે મસ્મો હતો.
એટલે
એને એવી જગ્યાએ ધકેલી દેવામાં આવી જ્યાં એનો કોઈ ભવિષ્ય જ ન દેખાય. ક્યાં મોકલવામાં આવી હતી એને?
એને એક દૂરના ભૂખમરા અને બીમારીથી પીડાતા મઠમાં પ્રાયોરસ એટલે કે મઠાધ્યક્ષ બનાવીને મોકલી દેવામાં આવી. જ્યારે મેરી ત્યાં પહોંચે છે ત્યારે એનું હૃદય તો ભાંગીને ચૂરે ચૂરા થઈ ગયું હોય છે. એ મઠ એક જીવતી કબર જેવો હતો. જર્જરિત ઇમારતો, ભૂખે મરતી અને નિરાશ સાધ્વીઓ, ચારે બાજુ હતાશા જ હતી.
ઓહ, એના માટે તો આ જીવતે જીવ મોતની સજા જેવું જ થયું હશે.
ચોક્કસ. આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ, ખાસ કરીને એક સ્ત્રી, હાર માનવાને બદલે શું કરી શકે? અહીંથી વાર્તા કયો વળાંક લે છે?
અહીંથી જ વાર્તાનો અસલી જાદુ શરૂ થાય છે. મહિનાઓ સુધી તો મેરી હતાશામાં ડૂબેલી રહે છે, પણ એક દિવસ મઠના બગીચામાં કામ કરતી વખતે એને એક દિવ્ય દ્રષ્ટિનો અનુભવ થાય છે. એ વર્જિન મેરીથી શરૂ થતી શક્તિશાળી સ્ત્રીઓની એક લાંબી વંશાવળી જુએ છે અને એ વંશાવળીનો અંત એ પોતાનામાં થતો નિહાળે છે.
આ બહુ રસપ્રદ વાત છે. શું લેખિકા એવું કહે છે કે આ ખરેખર કોઈ દૈવી ચમત્કાર હતો કે પછી આ એના પોતાના મનની કોઈ ઉપજ હતી?
લેખિકા આ વાતને ખૂબ સુંદર રીતે ખુલ્લી રાખે છે, એમ કે એ વાચક પર છોડી દે છે કે તે આને દૈવી પ્રેરણા માને કે પછી મેરીના પોતાના તેજસ્વી અને દબાયેલા મનનો વિસ્ફોટ.
બરાબર.
પણ મહત્વનું એ નથી કે દ્રષ્ટિ ક્યાંથી આવી, મહત્વનું એ છે કે એ દ્રષ્ટિએ શું કર્યું. એ અનુભવે મેરીને અંદરથી હચમચાવી નાખી. એને એક હેતુ મળ્યો. એણે નક્કી કર્યું કે તે આ નરકને સ્વર્ગમાં ફેરવી દેશે.
અને આ પરિવર્તનની શરૂઆત એણે ક્યાંથી કરી? માત્ર દ્રષ્ટિથી તો પરિસ્થિતિ બદલાઈ નહીં ને?
બિલકુલ. એણે તરત જ પોતાની નિષ્ક્રિયતા ખંખેરી નાખી. એનું પહેલું પગલું એકદમ વ્યવહારુ હતું. એણે મઠના હિસાબ કિતાબ પોતાના હાથમાં લીધા. એણે જોયું કે એક સાધ્વીમાં ચિત્રકામ અને સુલેખનની અદ્ભુત કળા હતી. મેરીએ એની પ્રતિભાને ઓળખી અને એક સ્ક્રિપ્ટોરિયમ શરૂ કર્યું, એટલે કે પેલી હસ્તપ્રતોની નકલ અને સુશોભન કરવાની કાર્યશાળા.
વાહ, એટલે કે એણે એક નાનકડા સ્ટાર્ટઅપ જેવું શરૂ કર્યું. આ તો કોઈ આધુનિક સીઈઓ જેવી વિચારસરણી થઈ.
તમે બરાબર સમજ્યા. એ ધર્મનો ઉપયોગ એકદમ આધુનિક સીઈઓની જેમ જ કરે છે. એના માટે શ્રદ્ધા માત્ર આધ્યાત્મિક શાંતિ નથી, પણ મૂડી, શ્રમ અને સુરક્ષા મેળવવાનું એક સાધન છે.
અને આ સ્ક્રિપ્ટોરિયમ ધાર્યા કરતાં વધુ સફળ રહ્યું.
દૂર દૂરથી હસ્તપ્રતોના ઓર્ડર આવવા લાગ્યા, મઠને આવક મળવા લાગી અને વર્ષોથી નિરાશ સાધ્વીઓના ચહેરા પર એક નવી ચમક આવી.
એટલે આખી પરિસ્થિતિ પલટાવા લાગી.
હા, અને જ્યારે જૂના મઠાધ્યક્ષનું મૃત્યુ થયું ત્યારે મેરી સિવાય બીજું કોઈ એમનું સ્થાન લઈ શકે એમ હતું જ નહીં. એ સ્વાભાવિક રીતે જ નવી મઠાધ્યક્ષ બની.
અને મઠાધ્યક્ષ બન્યા પછી તો એની પાસે સત્તા અને દ્રષ્ટિ બંને હતા. હવે એનો હેતુ શું હતો?
હવે એનો હેતુ ફક્ત ટકી રહેવાનો નહોતો. હવે એનો હેતુ હતો એક સામ્રાજ્ય બનાવવાનો. એક એવું સામ્રાજ્ય જ્યાં સ્ત્રીઓ સુરક્ષિત હોય, આત્મનિર્ભર હોય અને ગૌરવથી જીવી શકે. એણે એક પછી એક મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા. મઠની પાસેથી વહેતી નદી દર વર્ષે પૂર લાવતી હતી. મેરીએ એને કાબૂમાં કરવા માટે બંધ અને પુલ બનાવડાવ્યા.
એટલે કે એણે ખતરાને જ એક સંસાધનમાં ફેરવી નાખ્યો.
બરાબર.
આ તો ગજબ કહેવાય. એ જમાનામાં એક સ્ત્રી અને તે પણ એક સાધ્વી આવા એન્જિનિયરિંગના કામ કેવી રીતે કરાઈ શકે હશે?
એ જ તો મેરીની ખાસિયત હતી. એ પોતાની બુદ્ધિ અને દૃષ્ટિથી લોકોને પ્રભાવિત કરતી હતી. એણે એક મિલ સ્થાપી જેણે મઠને આખા વિસ્તારનું નાનકડું આર્થિક કેન્દ્ર બનાવી દીધું. એણે કુશળતાપૂર્વક આસપાસની જમીનો ખરીદી અને ખેતીનું એવું સંચાલન કર્યું કે મઠ ધન ધાન્યથી છલકાઈ ગયો.
અચ્છા.
આ સમયે જ મેટ્રિક્સ શબ્દનો સાચો અર્થ પ્રગટ થાય છે. લેટિનમાં મેટ્રિક્સનો અર્થ થાય છે માતા અથવા ગર્ભાશય. મેરી એના સમુદાય માટે માતા બની ગઈ. રાણી એલિનોર પ્રત્યેનો એનો જે પેલો પીડાદાયક પ્રેમ હતો ને, એ હવે એની સેંકડો સાધ્વી બહેનો માટેના એક વિશાળ રક્ષણાત્મક પ્રેમમાં રૂપાંતરિત થઈ ગયો.
આ પરિવર્તન માત્ર ભૌતિક નહોતું, પણ સાધ્વીઓના જીવનમાં પણ આવ્યો હશે, ખરું ને?
ચોક્કસ. જે સાધ્વીઓ પહેલાં નિરાશ, અજ્ઞાન અને બીમાર રહેતી હતી, તે હવે કુશળ, શિક્ષિત અને ગૌરવશાળી સ્ત્રીઓ બની ગઈ. જેમને જડીબૂટીઓનું થોડું જ્ઞાન હતું તે કુશળ ઉપચારક બની. જેમનામાં કળા હતી તે લેખક અને ચિત્રકાર બની. મેરીએ માત્ર ઇમારતો નથી બનાવી, એણે સ્ત્રીઓની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવીને તેમણે નવું જીવન આપ્યું હતું.
એમણે તેમને તેમનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવ્યું.
સાચી વાત છે.
આખી વાત સાંભળીને એવું લાગે છે કે એણે એક નાનકડું સ્વનિર્ભર નારીવાદી યુટોપિયા બનાવી દીધું હતું. પણ શું બહારની દુનિયા, ખાસ કરીને પુરુષ પ્રધાન ચર્ચ, આ બધું ચૂપચાપ જોઈ રહ્યું હતું?
તમારો સવાલ એકદમ મુદ્દાનો છે. ચર્ચને મેરીની વધતી જતી સત્તા અને સ્વાયત્તા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, અને આ જ સંઘર્ષ મેરીને એના જીવનના સૌથી સાહસિક અને પ્રતિકાત્મક પ્રોજેક્ટ તરફ દોરી જાય છે. એના જીવનના અંતિમ વર્ષોમાં તે મઠની આસપાસ એક વિશાળ ભૂલભુલામણી, એક લેબરિન્થ બનાવે છે.
ભૂલભુલામણી? માત્ર એક રક્ષણાત્મક દિવાલ કેમ નહીં? આ તો કોઈ રાજા મહારાજાનું કામ લાગે છે.
વાહ, તમારી વાત સાચી છે, અને એ જ તો એની ખૂબી છે. એ પોતાને રાણી તરીકે જ જોતી હતી. વ્યવહારુ રીતે તો તે ચોરો અને સૈનિકોથી બચાવ કરતું હતું, પણ એનો અસલી હેતુ તો મનોવૈજ્ઞાનિક અને પ્રતિકાત્મક હતો. એ એક સંદેશ હતો. એ પુરુષ પ્રધાન ચર્ચને કહી રહી હતી કે તમે મારા સામ્રાજ્યમાં પ્રવેશી પણ નહીં શકો. સમજવાની વાત તો દૂર રહી.
વાહ, આનાથી વધુ શક્તિશાળી પ્રતીક બીજું શું હોઈ શકે?
બિલકુલ.
શું આવો કોઈ પ્રસંગ બને છે જ્યાં આ ભૂલભુલામણીની શક્તિ સાબિત થાય?
હા, અને એ જ નવલકથાની પરાકાષ્ઠા છે. ચર્ચનો એક ઉચ્ચ અધિકારી નિરીક્ષણ અને મેરીની સત્તા પર લગામ કસવાના ઈરાદાથી આવે છે. તે ઘમંડથી ભૂલભુલામણીમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, પણ કલાકો સુધી ભટક્યા પછી પણ અંદર પ્રવેશી શકતો નથી. આખરે અપમાનિત થઈને એને દિવાલોની બહારથી જ પોતાનું કામ પતાવીને પાછા જવું પડે છે.
ઓ, એટલે કે એ એની હાર હતી અને મેરીના સામ્રાજ્યની નિર્ણાયક જીત.
હા, એ દિવસે મેરીએ પોતાના મઠને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ એક સ્વતંત્ર સ્ત્રી સામ્રાજ્ય તરીકે સ્થાપિત કરી દીધો.
પણ દરેક શક્તિની એક કિંમત હોય છે. આટલી સફળતા અને સત્તા મેળવ્યા પછી મેરીના જીવનના અંતિમ વર્ષો કેવા રહ્યા?
આ જિંદગીનો બીજો કરુણ તબક્કો છે. એના અંતિમ વર્ષોમાં મેરી એક જીવંત દંતકથા બની ગઈ હતી. લોકો એનાથી ડરતા હતા અને એનો આદર પણ કરતા હતા. એનો મઠ શ્રદ્ધા અને સંપત્તિનો એક અભેદ્ય કિલ્લો હતો.
પણ આ સફળતાની સાથે એક ઊંડી એકલતા પણ આવી હશે.
બરાબર. નવી પેઢીની જે સાધ્વીઓ હતી એને એક મહાન સ્મારક તરીકે જોતી હતી, પણ એ જુસ્સાદાર, હૃદયભંગ યુવતીને નહોતી જોઈ શકતી જે તે એક સમયે હતી.
એટલે કે જે સમુદાય માટે તેણે આખી જિંદગી આપી દીધી, એ જ સમુદાયથી તે એક રીતે અલગ પડી ગઈ.
સાવ સાચી વાત. અને આ એકલતામાં તે તેની કવિતાઓ પૂરી કરે છે, જેને લાઈસ કહેવાય છે. આ કવિતાઓમાં તેના જીવનના એ બધા જુસ્સા, પ્રેમ અને દુઃખને વાચા આપે છે જેને એણે મઠાધ્યક્ષના કઠોર આવરણ નીચે દબાવી રાખ્યા હતા.
અને અંત
એક અનિશ્ચિતતાની ભાવના સાથે સમાપ્ત થાય છે. મેરીએ એક અદ્ભુત દુનિયા બનાવી, પણ
એના સર્જક વિના તે દુનિયાનું ભવિષ્ય શું હશે, એક મોટો પ્રશ્ન વાચકના મનમાં રહી જાય છે.
બરાબર.
આખી વાર્તા પરથી એક વાત તો પાક્કી છે કે આ માત્ર એક ઐતિહાસિક પાત્રની વાર્તા નથી. લેખિકા આના દ્વારા કંઈક મોટું કહેવા માંગે છે. આમાં કયા મોટા વિચારો છુપાયેલા છે?
સૌથી મોટો વિચાર તો એ જ છે કે જ્યારે પરંપરાગત માર્ગો બંધ કરી દેવામાં આવે ત્યારે સ્ત્રી શક્તિ કેવું અનોખું અને રચનાત્મક સ્વરૂપ લઈ શકે છે. મેરીની મહત્વાકાંક્ષાને જ્યારે દરબારમાં સ્થાન ન મળ્યું ત્યારે એણે પોતાની દુનિયા બનાવી લીધી. બીજું, આ નવલકથામાં પ્રતીકોનો અદ્ભુત ઉપયોગ છે. ભૂલભુલામણી તો છે જ, પણ મધમાખીઓનો ઉછેર પણ એક સુંદર પ્રતીક છે.
અચ્છા, એ કઈ રીતે?
જેમ મધમાખીઓ એક રાણી મધમાખીના નેતૃત્વમાં સાથે મળીને મધપૂડો બનાવે છે, એમ જ મેરીના નેતૃત્વમાં સાધ્વીઓ એક સમૃદ્ધ સમુદાયનું નિર્માણ કરે છે.
આ કૃતિ એ વાતનું પણ ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે નકાર અને હાસ્યામાં ધકેલાઈ જવાથી પણ એક અભૂતપૂર્વ વિશ્વનું સર્જન થઈ શકે છે.
અને તે આપણને ઇતિહાસની એ અસંખ્ય સ્ત્રીઓની યાદ અપાવે છે જેમની શક્તિ, પ્રતિભા અને રચનાત્મકતાને ક્યારે ઓળખવામાં આવી ન હતી, જેમના સામ્રાજ્યો ઇતિહાસના પાનામાં નોંધાયા વિના જ વિલીન થઈ ગયા.
આ ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે. મેરીએ એક સંપૂર્ણ સ્ત્રી સામ્રાજ્ય બનાવ્યું, પણ તે સંપૂર્ણપણે તેની પોતાની સત્તા નીચે હતું. શું એક યુટોપિયા, એક આદર્શ દુનિયા પણ એક વ્યક્તિની મહત્વાકાંક્ષા પર જ ટકી શકે? કે પછી દરેક સામ્રાજ્ય, ભલે ગમે તેટલા સારા ઇરાદાથી બન્યું હોય, તેના સર્જક સાથે જ સમાપ્ત થઈ જાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ વાચકે પોતાની રીતે શોધવાનો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.